पर्वाधिराज दस लक्षण पर्व आराधना अवसर आज बीजो दिवस मान कसाईती रहित उत्तम मार्ग उत्तम शब्द सम्यक दर्शन सहित आराधना माटे से कोई पण आराधना कहो साधना कहो उपासना कहो एकोना सहित हसे सम्यक श्रद्धा अने सम्यक ज्ञान सहित ज होय सा माटे सम्यक दर्शन ज्ञान सहित ज ए आराधना साधना उपासना केम थई सके કે જે વસ્તુનો હજી તને વિશ્વાસ જ નથી એમાં આગળ કેમ વધીશ? એક સામાન્ય લૌકિકતામાં પણ કોઈ વ્યક્તિ ઉપર આપણને વિશ્વાસ ન બેસે એને આગળ આપણે કેટલો પરિચય કરશું, એની સાથે શું કામ કરશું? એમ જ્યાં જે તત્વની આપણે શું કરવાની છે, આરાધના કરવી છે ચારિત્ર સુધી, એનો જો વિશ્વાસ નથી, એનું જ્ઞાન સમજણ નથી, તો એના આગળ ચારિત્રનું કાર્ય થઈ શકે નહીં. અને એટલા માટે અહીંયા દરેક ધર્મની આગળ પહેલા કયો શબ્દ આવે છે? ઉત્તમ. ઉત્તમ કોને દેખાડવું છે? કે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સહિત ચારિત્રની આરાધના છે. અને એટલા માટે ઉત્તમ ક્ષમા છે એમ ઉત્તમ માન. એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ પદ્મનંદી આચાર્યમાંથી દસ લક્ષણની વાત તો ઘણા શાસ્ત્રોમાં એ રીતે છે, તત્વા સાધમાં પણ કહે છે. આમાં સ્વામી કાર્તિકેયનામાં ઉપરમાં છે, પદ્મનંદી આચાર્યદેવનું જે છે એમાં પદ્મનંદી પંચવિસંતિ એમાં પણ એ આપેલ છે. તો એ અહીંયા માર્દવ એટલે શું? માનથી રહિત પણ માર્દવ એટલે શું? સ્વભાવનું એટલું અંદરમાં બહુમાન જાગે, એટલી એની મહિમા જાગે કે સંયોગની અધિકતા છૂટી જાય, આ તેનું નામ સાચું માર્દવપણું છે. ગુરુદેવશ્રી સરસ એ વાત બે ત્રણ વાર કીધું, સંયોગનું માન તને સ્વભાવને છોડાવી દેશે. સામસામે છે, એક બાજુ કોણ છે? સંયોગ. એક બાજુ કોણ છે? સ્વભાવ. જેને સંયોગની અધિકતા લાગી, સંયોગનું માન થયું, એ સ્વભાવ એના લક્ષમાંથી એની રૂચિમાંથી એ છોડાવી દેશે. ખરેખર તો કહીએ તો સંયોગનું બહુમાન એ સ્વભાવનું અપમાન છે. ખરેખર જે તત્વને એક સમય પણ શું કરવા યોગ્ય નથી, લક્ષમાંથી છોડવા યોગ્ય નથી, અને એને છોડીને સંયોગનું શું થાય છે? અધિકતા થાય છે, એનું જ બહુમાન લાગે છે, એણે સ્વભાવનું અપમાન કર્યું છે. અને જેના આશ્રયે પૂર્ણતાની પ્રાપ્તિ થાય એવા સ્વભાવનું અપમાન એના જેવો બીજો દોષ કયો હશે? એ અનંતાનું બંધી માન છે. સ્વભાવનું એવું સન્માન કરજે, એવું બહુમાન કરજે કે બહિર્મુખ વૃત્તિ જ ન જાય, જેથી સંયોગ લક્ષમાં જ ન આવે, પછી એની અધિકતા કરવાનો તો પ્રશ્ન ક્યાં છે? જેમ લૌકિકમાં એક વાત કહેવાય છે ને, તું એટલો બધો ગુણગ્રાહી થજે કે કોઈની નિંદા કરવાનો તને સમય જ ન મળે. જેમ કે ને કોઈ સારા ભાવમાં એવો રહેજે કે કોઈની, એમ અહીંયા સ્વભાવની એટલી મહિમા એટલું બહુમાનમાં રહેજે કે સંયોગી ભાવ તરફ તારી વૃત્તિ જ ન જાય, અને તો પછી એની અધિકતા કરવાનો તો પ્રશ્ન જ નથી. અને એમાં મુખ્ય રૂપે આઠ પ્રકારના મદ અભિમાન એની વાત આપણને કરી હતી. અને આવા આઠ પ્રકારના મદ અભિમાન જ્યાં હોય ત્યાં શું ન હોય? ચારિત્રની વાત નહીં, સમ્યક દર્શન પણ ન હોય. સમ્યક દર્શનના આઠ અંગ છે, ગુણ છે, લક્ષણ છે, અને કેટલા દોષથી રહી છે? 25 દોષથી રહી છે. એમાં આઠ પ્રકારના મદ પણ હોય છે. એમાં એક એક વાતની વાત ગુરુદેવ ચલી દીધી. કુળનું મત, જાતિનું મત, રૂપનું મત, જ્ઞાનનું, બધું ઘણા પ્રકારો. એમાં કુળ એટલે પિતા તરફનું, જાતિ એટલે માતા તરફનું. કોઈ વૃદ્ધિ હોય, મુનિરાજ આદિને તો કેટલી વૃદ્ધિ લબ્ધિ પ્રગટ થઈ હોય અને ખબર પણ ન હોય. જેનું દ્રષ્ટાંત વિષ્ણુકુમાર મુનિરાજને કઈ વૃદ્ધિ હતી? વિક્રિયા વૃદ્ધિ હતી, પણ એમને ખબર જ નહોતી મને પ્રગટ થઈ છે. તો જીવનમાં એક વિચારવા જેવું, કોનું હું અભિમાન કરું? ક્યારે પણ નાશવાન પદાર્થનું કે નાશવાન ભાવનું અભિમાન ન હોય. કેમ ન હોય? એ વસ્તુ જ્યાં સ્વયં ટકવાની નથી તો એના લક્ષ્ય તને માન કેમ ટકવાનું છે? એવો કયો સંયોગ છે સદાય આપણી સાથે રહેવાનો છે? એવો કયો વિભાવ ભાવ છે કે જે સાથે રહે છે? એ પલટતા ભાવો છે, અસ્થિર નાશવાન ભાવો છે, એની ક્યારેય અધિકતા કરીશ નહીં. ક્રોધ અને અહીંયા માન અથવા ક્ષમા અને માર્દો, બેમાં શું ફરક છે? ક્રોધ અને માનમાં જે દ્વેષનો વિષય છે એના તરફ ક્રોધ હશે તને, અને જે રાગનો વિષય હશે એના તરફનું માન હશે તને. બેમાં ફરક શું હોય છે? સામાન્ય ઓલા બધા કેવા હોય છે? પ્રતિકૂળતા આદિ કેવા હોય છે? દ્વેષના એના પ્રત્યે શું? કારણ કે સ્વયં પોતે ક્રોધ એ દ્વેષ જ છે. અને જે રાગના વિષયનું શું હોય છે? એને માન હોય છે. ક્રોધમાં બીજાને દૂર કરવા ઈચ્છે છે, અને માનમાં એને શું કરવા ઈચ્છે છે? ભેગા કરવા માટેનું ઈચ્છે છે. કોનું માન? અરે ક્યાં કેવળ જ્ઞાન? અને ગણધરદેવ કહે, વિચારે ક્યાં અમારું? કેમ? એમને તો ઘણું જ્ઞાન હોય. ગણધરદેવને કેટલું જ્ઞાન હોય? બારંગનું ઘણું જ્ઞાન હોય ને. બારંગ એટલે ઘણું કહેવાય ને, એટલે એમને અભિમાન હોય ને. પોતાને કેવળ જ્ઞાનની સામે એક તરણા તુલ્ય વિચારે છે. અરે એ શું જ્ઞાન? મારો જ્ઞાન સ્વભાવ અને એની રચનામાં મારે અંતર્મૂર્ત જોવે, એ કોઈ સ્વભાવની પ્રગટતા? સ્વભાવ છે તો એક સમયમાં પ્રગટ થવું. કેવળ જ્ઞાન કેટલા સમયમાં? ત્રણ કાળને જાણે, ત્રણ લોકને જાણે, પહેલા મધ્યલોકને પહેલા સમયે, બીજા સમયે, વારાફરતી ન જાણે. કેમ ન જાણે? વારાફરતી કેમ ન જાણે? એક એ રીતે એક ભૂજ વિચારી લો, કાળનો ક્રમ સ્વભાવની અધૂરતા બતાવશે. કાળનો શું પડ્યો? ક્રમ. એ સ્વભાવની શું દેખાડશે? અધૂરાસ દેખાડે. અરે સ્વભાવ હોય એક સમયમાં પરિપૂર્ણ કેમ ન હોય? તો જ્યાં એ ગણધરદેવ કેવળ જ્ઞાનની સામે પણ આપણને પોતાને પામર તરીકે, તો આપણું તો કહેવાનું કોઈ એ પ્રશ્ન નથી. તો એ માન કસાયથી રહિત ઉત્તમ માર્દવ ધર્મની આરાધનાનો આજ દિવસ છે. કમસે કમ આવી આરાધનાના દિવસોમાં આવી એક ભાવના ભાવીને જીવન એવું કરીએ કે કમસે કમ એ વિભાવ ભાવની શું આવી જાય? એક મર્યાદા આવી જાય. એવી કોઈ આપણો પુરુષાર્થ નથી, દશા નથી કે જેથી બધો અભાવ થઈ જાય. પણ એટલી તો એની મર્યાદા આવવી જ જોઈએ કે મને મારા સ્વભાવની આરાધનામાં બાધકરૂપ ન થાય. કમસે કમ મને મારા સ્વરૂપ ચિંતનમાં એ બાધકરૂપ ન આવે. નહીં તો બહારના વિભાવોમાં એવા અટકી ગયા હોઈએ છીએ કે એમાં સ્વભાવ તરફની ભણતી જાતિ હતી. એવું કોઈ પ્રતિકૂળતાનો યોગ બનતા શું થઈ જાય છે? શું કહેવાય એને? ક્રોધ ફાટી નીકળે છે. જેમ ઓલું હોય છે ને ગુજરાતીમાં, કેવાય જ્વલન પદાર્થ કે શું કહેવાય એને? જ્વલનશીલ, જે ઓલો ટેન્કરમાં હાઈલી ઇન્ફ્લેમેબલ હોય ને, એમાં એક એક સ્પાર્ક થાય તો શું થાય? એકદમ ફાટે છે ને. એમ અહીંયા શું છે? આપણે બધા સેના ભરેલા છે? કસાઈથી ભરેલા એવા છીએ કે એક પ્રતિકૂળતા આવી નથી અને ક્રોધ શું થાય છે? ફાટી નીકળે છે. કમસે કમ વિકલ્પાત્મક સાધનામાં પણ એ કસાયો બાધક ન થાય એટલી તો હવે મર્યાદા જીવનમાં થવી જ જોઈએ. કોનું નાશવાન પદાર્થોનું માન તારે રાખવું છે? તો એ અહીંયા આપણને આરાધનામાંથી આ બોધપાઠ એ મળે છે. હવે આપણે ચાલતો વિષય આપણો પુણ્ય પાપ અધિકાર ઉપર. ગુરુદેવજીએ ફરીથી પુણ્ય પાપ અધિકારની શરૂઆત કરી. આપણે તો પ્રવચન સાંભળી લીધું, કેમ આવું થયું હશે? કોઈ રિક્વેસ્ટ કરી હશે કે નહીં? તો કેવી રીતે થયું? આ જે પ્રવચનો આપણે સાંભળીએ છીએ એ 52 વર્ષ પહેલાના છે, 2023. આ 2075 ચાલે છે અને 2023માં એક શું પ્રસંગ બનેલો નહીં યાદ હોય? કાંઈ જ યાદ નહીં. ગુરુદેવની હિસ્ટ્રી થોડી ઘણી. ગુરુદેવજીએ શાશ્વત સિદ્ધિધામ સમય શિખરજીની 2 વાર યાત્રા કરેલી. પહેલી કરેલી એ 2013માં, એટલે કે 62 વર્ષ પહેલાં, અને બીજી જે કરેલી એ 2023માં, એટલે કે એના પછી 10 વર્ષ પછી. અને એ ગુરુદેવજીએ વિહાર કરતાં કરતાં, કદાચ કોઈ નામ પણ નહીં સાંભળ્યું હોય, આકડિયામાં પંચકરણ કરેલા, મોટા આકડિયા અમરેલી છે ને સૌરાષ્ટ્રમાં, એની બાજુમાં સાવ આખું ગામ શેનું છે કદાચ મોટા આકડિયા દર્શનની નહીં થયા, પટેલ લોકો છે, એમાં એક જ ફેમિલી, એકાદ બે ફેમિલી આપણું જૈનનું હતું, એમણે એક નાનું એવું મંદિર બનાવેલું. એવામાં પણ ગુરુદેવનું પ્રવચન હોય તો આપણે કરતાં બધા પટેલિયા લોકો ઘણા દેખાતા, એનું એક હતું. એના પછી હિંમતનગર આદિના બધા કરતાં, ગુરુદેવ વિહાર કરતાં કરતાં ક્યાં પહોંચ્યા હતા? જયપુરમાં, અને ત્યાં ટોડરમલ સ્મારક ભવનનું ઉદ્ઘાટન, અને ત્યાં સિમંદર ભગવાનની વેદિ પ્રતિષ્ઠા. યોગાનું યોગ ત્યારે સ્ટુડન્ટ અનરેસ કે ને, તફાન ચાલતા હતા સ્ટુડન્ટના ઘરમાં, અને કેવું હતું? ટોટલી શું હતું? કેરફ્યુ હતો, અને છતાં અહીંયા જે મંડપ ને એ બધું ત્યાં પ્રોગ્રામ તો ચાલુ હતો, અને છેલ્લા આઈ થિંક 2 દિવસમાં કરફ્યુ હટી ગયો. અને ત્યારે એક રથયાત્રા છેલ્લી સામાન્યપણે પંચકલાણ કે વેદિ પ્રતિષ્ઠા થાય ત્યાં નીકળે, ત્યારે એ રથયાત્રામાં, શોભાયાત્રામાં 18 હાથી હતા ગુરુદેવની. કોઈ એટલે ગુરુદેવ ક્યારેક વર્ણન કરતા હોય છે, અને વર્ણન વાંચવું હોય તો આત્મધમમાં હશે. લોકોને આશ્ચર્ય થયું કે આ શું નીકળે છે, એની થોડી ફિલ્મ પણ છે કદાચ જોઈ હોય, અને લોકો આશ્ચર્યથી, અને આમ તો ઇસ એ ટુરિસ્ટ પ્લેસ જયપુરનું, મેઇન રોડ જે ઓલું છે ત્યાંથી નીકળતું, 18 હાથી, કેટલા ઊંટ ને બેન્ડ ને બધું એ કરીને એની પૂર્ણ, અને એ ત્યાંથી ગુરુદેવજીનો યાત્રા સંઘ શરૂ થયેલો શિખરજી જવા માટેનો. એમાં હજી એક બીજો એક પ્રસંગ કદાચ યાદ હશે. જયપુરથી ક્યાં ગયા હતા ગુરુદેવજી? બયાના કરીને ગામમાં ગયા હતા, અને ત્યાં એક જૂની પ્રતિમા હતી 700 વર્ષ જૂની. લોકો એને જુદી જુદી ચંદ્રપ્રભુ ભગવાન કે એવી કાંઈ માનતા હતા, અને ત્યાં એક ગુરુદેવ કઈ નજર કોકની ગઈ, તેમાં શું શબ્દ વાંચવાનું મળ્યું? ચિહ્ન નીકળ્યું બળદનું, અને શબ્દ નીકળ્યું વિદેહ ક્ષેત્રના જીવંત સ્વામી. શબ્દ શું છે? જીવંત સ્વામી. અને ત્યારે ગુરુદેવજીએ એ પ્રતિમાજીની હતી, અને પોતાની થોડીક બહુ જ પ્રસિદ્ધિ ગુરુદેવજીએ છેલ્લે, તો આપણે બધા નાઇરોબીમાં વિડીયોમાં ગુરુદેવજીએ કહેલું, એ પણ કદાચ નોટિસ કર્યું હશે ને. શું કર્યું હતું? પહેલાં તો ગુરુદેવ એવોઈડ કરવાની વાત, કે અમારી વાત અમારા મોઢે ન, બધું સામે યાદ હશે ને. પછી એક બીજા એક કેશુભાઈ કરીને એક ભાઈ હતા, એમણે વિનંતી કરી, અને ત્યારે ગુરુદેવજી જોયું હશે એકદમ ગંભીર થઈને, કારણ કે આ વાત ટોટલી કેવી છે, એક વિશ્વાસ માટે શાસ્ત્રની હોય તો આધાર મળે એટલે મળે. એટલું તો જેને ગુરુપદેશ થાપ્યા હોય એમાં પછી ક્યારેય ભાગલા કરીશ નહીં, કે એની તત્વની વાત મને સ્વીકાર્ય છે, આવું હશે કે નહીં હોય. એક ગુરુપદેશ થાપ્યા એનો અર્થ શું હોય? જીવનમાં સર્વસ્વ અર્પણતા જો હોય તો એને ગુરુપણે સ્થાપશે. એમનો એક શબ્દ પણ મારા માટે પૂર્ણપણે એ સ્વીકાર્ય છે. તો બહુ જ ગંભીરપણે ગુરુદેવજી વાત કરે, બહુ જ રેર પ્રસંગો. જૂના જે સોનગઢમાં હશે એને તો ખબર હશે, ક્યારેક કોઈક કોઈક એક જેને કહે સ્પેશિયલ કોઈ માણસો હોય એની સાથે વાત કરતા હોય ગુરુદેવ, બીજા બધાને બહાર કાઢે, નાના છોકરાઓ કે હોય, કારણ કે આ પૂર્ણપણે જીવની સામે આ વાત ઝીલવાની પાત્રતા તૈયાર થવી જોઈએ. જેમ જેમ જીવનની પાત્રતા તૈયાર થઈ એવી રીતે ગુરુદેવસિંહે, જેમ હમણાં કદાચ સાંભળ્યું હશે, પૂજ્ય બેનસિંહની એકવાર જન્મજયંતિના પ્રસંગે એક ભાઈએ ગુરુદેવસિંહને વિનંતી કરી કે આ બેનસિંહનો આજે જન્મજયંતિનો દિવસ છે તો આપ કાંઈક કહો. છોટા ભાઈ ખંદાર કરીને ત્યાં હતા. ત્યારે ગુરુદેવસિંહને વિચાર આવ્યો કે બધાને છૂટા છૂટા કહેવું પડે છે, એની સાથે એક સાથે બધા સાંભળે. ત્યારે થોડી પોતાની પૂર્વ બેનસિંહબેનની બેયની વાત કહેવાનું તો વાત એ છે બયાનામાં. ત્યારે ગુરુદેવસિંહે થોડી વાત કરી કે આ સિમંદર ભગવાન એના અમે પૂર્વભાવમાં એ દર્શન કરેલા, અમે ત્યાં હતા અને બીજી વાત કરી, અને ત્યાંથી એ પછી સંઘ આખો સમય શિખર એ બીજી વારની યાત્રામાં ગયેલો, અને પછી ત્યાંથી ફરીને અહીંયા આવેલા. અને તેથી આ પુણ્યપાપ અધિકારના બે કળશો તો ચાલી ગયા હતા, એટલે ફરીથી પાછો આખો અધિકાર લઈને આખી વાત એ કરેલી. વૈશાખ મહિનાની વાત, કારણ કે વચ્ચે જન્મજયંતિ ઉજીને બધું કરીને 2023ની સાલની વાત છે. કદાચ યાત્રાની વાત તો કોઈ કદાચ જૂના લોકો પાસેથી સાંભળી હશે. ગુરુદેવસિંહ આટલી યાત્રા શિખરજીની ગયા હતા ત્યારે ટાઈમ આપ્યો એની પહેલા કોઈ દી બિહાઇન્ડ શેડ્યુલ ન હોય, કોઈ દી એમને ઉમંગ રહેતો કે ક્યાં જઈએ છીએ આપણે. સિદ્ધોના ધામમાં જઈ, જ્યાં એક એક, જેમ શ્રીમદજી દક્ષિણમાં જતા ત્યારે પોતે શું કહેતા કે આ વૃક્ષ અડોલ, પર્વત ઉપરના અડોલ વૃક્ષ અમને કોનું યાદ આપે છે? સ્વામી કાર્તિકેયની અડોલ પણતીનું સ્મરણ કરાવે. એમ શિખરજીમાં જઈએ, કોકની દ્રષ્ટિમાં શું દેખાતું હશે? શિખરજીમાં સરસ કેટલી મજાની ગ્રીનરી છે, અને જ્ઞાનીના જ્ઞાનમાં શું દેખાય? અરે આવી જ રીતે મુનિરાજની અડોલ પણતી થઈ જતી હશે. અંતરંગમાં અડોલ સ્વરૂપ છે, અકંપ સ્વરૂપ છે, નિષ્ક્રિય સ્વરૂપ છે, અને એના અવલંબનમાં ગયેલી પણતી પણ એમાં એવી એકાકાર થઈ જાય કે એ સ્વયં પણ સ્થિર થઈ જાય. અને જ્યાં અંતરંગની પણતી સ્થિર થઈ તો બાઈના મન વચન કાયાના યોગ પણ એ સ્થિર થઈ જાય, એ ગુપ્ત થઈ જાય, અને ત્યાં શ્રેણી માંડીને કેવળનાને સિદ્ધ દશાની એ પ્રાપ્તિ એ કરે. કમસે કમ આવી એક જોવાની દ્રષ્ટિ તો કેળવીએ. જ્ઞાન દશા થઈ નથી, જ્ઞાનની થયા નથી, પણ એકવાર જ્ઞાનીનો વેશ પહેરીને જ્ઞાની જેવી કંઈક ભાવના, કંઈક ધારા, કંઈક આપણા જીવનમાં પ્રગટે કે ત્યાં ગ્રીનરી જોવા નથી જવું, ત્યાં એક એક કણમાં આપણને યાદ આવે એ શું સાધના એમણે કરી હશે કે જ્યાં અનંતકાળથી સિદ્ધો થતા આવે છે એ શાશ્વત સિદ્ધિધામ છે. શાશ્વત સિદ્ધિધામ ક્ષેત્ર અપેક્ષાએ શિખરજી છે, અને ભાવ અપેક્ષાએ અનંતા સિદ્ધ પર્યાયને લઈને બેઠેલો એવો હું ચૈતન્ય ભગવાન આત્મા, એ હું શાશ્વત ચૈતન્ય સિદ્ધધામ છું. જે અનંતા સિદ્ધોની પહેલી ગાથા સમયસારમાં આચાર્યદેવ આપણી પણતીમાં સ્થાપિત કરી, તો હું પણ એક કેવો છું, એક ચૈતન્ય અનંત સિદ્ધોને ગર્ભમાં લઈને બેઠેલો હું આત્મા છું. તો એવું કંઈક સ્મરણ એ થવું જોઈએ. એ તો જેમણે પ્રત્યક્ષપણે એમની સાથે આવી યાત્રા કરી એના પરમ સદભાગ્ય કે ભાવો આખા આપણા શું થઈ જાય, એક જાણે એક સંસારથી અલિપ્તપણે ક્યાં પહોંચી ગયા હોય આપણે. સિદ્ધોના ધામમાં, સિદ્ધોના નગરમાં જ્યાં ચારે બાજુ જોવો તો શું દેખાય? જેમ કોઈ નગરમાં બહુ જ અહીંયા જ કહે, જ્યારે ચારે બાજુ જોય તો શું દેખાય? માણસો માણસો જેમ કહે, એમ જાણે ત્યાં પહોંચતા ચારે બાજુ શું દેખાય? જાણે હું સિદ્ધ ભગવાનને જ્યાં દર્શન કરી રહ્યો છું. અને એ વખતે 2023માં ત્યાં 72મી ગાથા ઉપરનું પ્રવચન આપેલું, અને એમાં આશ્રવના ત્રણ બોલ છે ને, અશુચિપણું, વિપરીતતા અને દુઃખના અકાર. અને એમાં છેલ્લા બોલ ઉપરથી ખાસ વ્યાખ્યા કરી હતી કે આત્મા કેવો છે, દુઃખનું અકારણ છે. એ આત્માનું અવલંબન આશ્રય લઈએ અને દુઃખમય દશા પ્રગટ થાય એવું બને એવું નથી. આખા જગતના ભાઈના વિષયો ગમે તે હો, એ અંતે તો આકુળતાને જ ઉપજાવનારા છે. અને હું અનાકુળ સ્વભાવથી ભરેલો એવો આત્મા દુઃખનું કેવું છે, અકારણ છું. એ વાત કરીને ત્યાં લીધેલી, એ વાત કરીને આપણે હવે આપણા વિષય ઉપર ચાલીએ કે પુણ્યપાપ અધિકારનું મંગલાચરણ છે. અહીંયા પેલું કોનું મંગલાચરણ છે, જે ટીકા ભાવાર્થકાર છે એ જયચંદજીનું છે, એના પછી ટીકાકાર અમૃતચંદ્રાચાર્ય દેવનો, અને પછી સ્વયં કુંદકુંદ આચાર્ય દેવ આપણને શેની વાત કરશે. એમાં પહેલાં જે વાત ચાલી, પહેલાં અજ્ઞાનીની દલીલ લેશે અને એનું સાથે સમાધાન પણ લેશે. અજ્ઞાની દલીલ કરે, આપ પુણ્યપાપને એક કહો છો પણ અમને તો નિશ્ચિતપણે જુદા જ દેખાય છે. કેવી રીતે એના દલીલમાં, એમાં ચાર શબ્દ આપણને આગળ આવશે, એનો હેતુ જુદો છે, એનો સ્વભાવ જુદો છે, એનો સ્વાદ જુદો અને એનો આશય. કે પુણ્ય અને પાપ બે નામ આપ્યા છે તો બેમાં ફરક જ છે કે નહીં, અને એમાં પહેલું જે હેતુ, હેતુ એટલે કારણ, અને અહીંયા શબ્દ શું આવશે, પુણ્ય અને પાપ પછી શબ્દ શું આવે છે, કર્મ શબ્દ સાથે પુણ્ય કર્મ અને પાપ કરવા આવે છે ને. એટલે કોઈને એમ થાય કે અહીંયા કોની વાત છે, દ્રવ્ય કર્મની વાત છે, પરિણામની વાત નથી, તો એમ નથી. ગુરુદેવ ખુલાસો કરીને કહ્યું, અહીંયા જે વાત આખી લેવી છે એ ત્રણેય એમાં સમાવેશ કરી લેવા. કોણ ત્રણેય? કે પહેલું પુણ્ય પાપના જે આશ્રય એવા ભાવ કર્મરૂપ, એનાથી જે પ્રકૃતિ બંધાય એ પાપની પ્રકૃતિ અને પુણ્યની, એ દ્રવ્ય કર્મ પણ લઈ લેવું. અને એના નિમિત્તે બારમાં શું મળતા હોય છે, સંયોગ જે નો કર્મ છે, એ બધા જ એક જ જાતિ છે. તું અજ્ઞાન ભાવે એમાં ભેદ કરે છે કે ભાવ કર્મમાં આશ્રવમાં પુણ્ય જુદું અને પાપ જુદું, તને દ્રવ્ય કર્મમાં પ્રકૃતિ બંધાય છે, એમાં ઘાતી કર્મની પ્રકૃતિમાં કેટલી પુણ્યની હોય અને કેટલી પાપની હોય, ઘાતી કર્મમાં કેટલી પુણ્યની હોય અને કેટલી પાપની, કોક તો સારી હોય ને, કોઈ બધી ખરાબ છે. ચલો અઘાતી કર્મમાં કેટલી સારી અને કેટલી ખરાબ, એમાં કેટલી અઘાતી, પુણ્ય ઘાતીમાં તો માની લીધું, અઘાતી કર્મમાં કેટલી હોય છે, 101, એમાંથી કેટલી સારી અને કેટલી ખરાબ. અરે જેને છોડવા યોગ્ય છે એમાં હજી સારા પણ હું માને છે, છોડીશ કીધી. આ એક નિશ્ચિત પુણ્યપાપ અધિકારમાં તો એટલું તો નિશ્ચિત કરવું, જે કોઈ છોડવા યોગ્ય હોય એનો ક્યારે પક્ષપાત કરીશ નહીં, અને જેનો પક્ષપાત કરીશ એની તું વૃદ્ધિ કરીશ, એનો અભાવ નહીં કરી શકીશ. જેમ કર્તા કર્મ અધિકારમાં હતા, જીવ અજીવ અધિકારમાં શું કીધું, કે જેમાં તું એકત્વ કરીશ એનાથી કોઈ દી ભેદના નહીં કરી શકે. એમ અહીંયા જેની તને સુખબુદ્ધિ લાગી, જેની તને સારાપણું અધિકતા લાગી, એને ક્યારે તું અભાવ કરી શકીશ નહીં. એ કર્તા કર્મ અધિકારમાં જેમ કીધું, જેનો તું કરતા થઈ શકતો જ નથી એમાં કરતા બુદ્ધિ કરીશ નહીં, અને જે કરવા લાયક છે એમાં પણ કરતા પણ હું માનીશ નહીં. તું પરદ્રવ્યની ક્રિયા કેવી છે, કરી શકતો જ નથી માટે કરતા પણ હું માનીશ જ નહીં, અને જે કોઈ આશ્રવ ભાવ છે એ કોઈ કરવા યોગ્ય નથી. કેમ, કોણ કરવા યોગ્ય નથી એમ કેમ ખબર પડે આપણે, જેના ભોગતાપણામાં આકૃતતા આવે એ ભાવ ક્યારેય કરવા યોગ્ય ન હોય. જે કરવાથી એના ફળ રૂપે આકૃતતાનું વેદન આવે એ ભાવ ક્યારેય કરવા યોગ્ય ન હોય. તો અહીંયા કહે છે કે એ ભાવ કોણ છે, જે કરવા યોગ્ય નથી, જેના કરવાથી નિયમથી આકુળતા થયા વગર રહે જ નહીં એ ભાવ કોણ છે? તો કે આ પુણ્ય અને પાપ ભાવ છે, એનું નામ અશુભ અને અશુભ ભાવ. પ્રવચન સારજીની 77 ગાથામાં ગુરુદેવે ઘણી વાર યાદ કરાવતા શું લખ્યું છે? પુણ્ય અને પાપમાં ભેદ નથી, અને છતાં તું ભેદ માનીશ તો શું આપ્યો? દંડ શું આપ્યો છે? ઘોર અને અપાર સંસારમાં મોતી આચ્છાદિત થઈને રખડવાનો છે. કોઈને એમ લાગે આટલું બધું સિવિયર પનિશમેન્ટ? સિવિયર નથી. તને પુણ્ય ને પાપ બે એ તને આકુતાના જ ઉપજાવનારા છે, પરિભ્રમણ જ કરાવનારા છે. અને એમાં, અને જો પુણ્ય સારું હોત તો એક પ્રશ્ન, કોઈ કે પુણ્ય તો સારું છે ને એમાં શું ખરાબ કરીએ? અમે કોઈની હિંસા કરીએ, જૂઠું ચોરી કરીએ તો તમે ખરાબ છે, પણ અમે દયા પાડીએ, કરુણા કોમળતા કરીએ, સત્ય નીતિ ન્યાય બધું કરીએ, એમાં ખોટું શું કરીએ છીએ? ખોટું શું કરીએ છીએ? ઉલટાનું એવું તો કરવું જોઈએ, ઉપદેશ દેવો જોઈએ, બધાને સમજાવવું જોઈએ. જીવનમાં એક વિચારવું, એક લૌકિકતા અને અલૌકિકતા બે જુદું છે. આવો તો હિંસા ન કરવી, સત્ય બોલવું, નીતિ ન્યાય એ તો સહજતાથી શેમાં હોય? લૌકિકતામાં જ હોય, અલૌકિકતામાં કંઈક વિશેષતા હોય છે. હજી જેને લોકો નીતિ ન્યાયના ઠેકાણા ન હોય એને તો અલૌકિકતામાં ક્યાંય પ્રવેશ જ નથી, આંગણામાં પણ નથી. અહીંયા તો એનાથી આગળ વધીને કે તને તારા ચૈતન્ય ભગવાન આત્મામાં એક વિકલ્પનો અંશ પણ પોસાતો નથી, ત્યાં બીજા વિકલ્પની તો ક્યાં વાત કરવી છે? અને જો એ પુણ્ય તત્વ સારું હોત તો મુનિરાજ 6ઠા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાનમાં જઈ શકા. મુનિરાજને 6ઠા ગુણસ્થાનમાં 28 મૂળગુણના જે વિકલ્પો છે એ 6 લેસામાં શેમાં આવે? શુક્લ લેસા. અને શુક્લ લેસાથી અધિક પુણ્યના પરિણામ ક્યાં હશે? કોઈ જ નથી. તો પછી એને છોડીને શુદ્ધોપયોગમાં શા માટે જાય? અરે એ પણ 28 મૂળગુણના વિકલ્પમાં સંજલનના કસાયનો કણિયો છે. એ પણ પોતાની કોને બાધક છે? એ અરે કેવળ જ્ઞાન માટેનો છેલ્લો પુરુષાર્થ શ્રેણીની ધારાને અટકાવશે. 6ઠા ગુણસ્થાનનો આપણા પરિણામોની તો કોઈ વાત જ નથી. આપણા જે કોઈ કસાઈની મદતાના પરિણામો છે કેવા છે? પૂજ્ય બેનસિંહના શબ્દોમાં કહીએ તો લુખા અને ચંચળ છે. રૂંધાયેલો કસાઈ તો એક છે, બીજા કેવા છે આપણા? લુખા અને કેવા છે? ચંચળ છે. પૂજા ભક્તિમાં સ્વાધ્યાયમાં બેઠા હોઈએ ફટ દઈને ઉપયોગ ક્યાંક ને ક્યાંક ભટકતો હોય છે. કારણ કે અંતરંગ રસ પૂર્વકના બધા કેવા પરિણામ હશે? એ લુખા જ હશે ને. લુખાસમાં ચંચળતા ન હોય તો શું હોય બધું? તો અહીંયા આખી વાત આ બહુ જ પુણ્ય પાપ અધિકાર ખરેખર વિચારી લઈ, એક્સક્લુઝિવલી વિચારીએ તો કોના માટે છે? આપણે જે સામાન્યપણે જૈનપણામાં આવ્યા હોઈએ કસાઈની મંદતાના તો પરિણામ છે જે હોય છે, અને છતાં ક્યાં અટકે છે? કોઈ ક્રિયા જડ થઈ રહ્યા કસાઈની મંદતામાં અટકી ગયા છે એના માટે છે. તો કોઈ કે અમારે ન કરવું, તમે ફરી ફરીને બહુ જોર આપો છો તો અમે હવે નહીં કરીએ. અમસ્તાય નહોતા કરતા, મન નહોતું કે તો પરાણે આવવું પડતું હતું, 10 દિવસ તો ગમે એમ કરીને તો આવતા. અને એને જો તમે હવે આવીએ છીએ ઉલટાનું અમને શું કરવું જોઈએ? એપ્રિશિએટ કરવું જોઈએ કે નથી આવતા ને આવો છો તો પ્રોત્સાહન. અને એમાં ઉલટાનું પાછું હવે પુણ્ય અને પાપ બે કહેવા છે સરખા કહી દો છો તો પછી એ કરતા હતા એ પણ એને કંઈ સારી વાત છે. તને જો આવો જ અભિપ્રાય થઈ ગયો છે તો કહેજે કે પુણ્યને પણ છોડીને હવે કરીશ શું તું? પાપ કરવાનું તો તે ના પાડી દીધી, અને હવે તું શેની ના પાડે છે? ઉની હવે તારા પાસે બીજો ઓપ્શન કયો ખોલો છે? તારે જીવનમાં ફરી ફરીને જેમ કોઈ ક્રમબદ્ધનો સ્વીકાર કરે, ક્રમબદ્ધના સિદ્ધાંતનો સ્વીકાર કરે, એ જીવની દ્રષ્ટિ ક્યાં જશે? પ્રમાદ તરફ કે અકર્તા સ્વભાવ તરફ? અકર્તા સ્વભાવની દ્રષ્ટિના પુરુષાર્થ વગર ક્યારેય ક્રમબદ્ધનો સ્વીકાર નહીં થાય. એમ જે પુણ્ય અને પાપને સમાનપણે માનશે એ વિભાવેથી સ્તંભી સ્વરૂપ બની દોડે. અને આ ફળ નથી આવતું તો સમજી લેવું સ્વચ્છંદતા છે, પુણ્ય પાપને એક પણ માયના નથી. ક્રમબદ્ધના નામે પ્રમાદ થતો હોય તો ક્રમબદ્ધ સ્વીકાર્યું જ નથી. ક્રમબદ્ધનો સ્વીકારનાર પુરુષાર્થી હોય છે, પ્રમાદી ન હોય. એમ પુણ્ય પાપને બેને સમાનપણે માનનાર એ સ્વભાવ તરફ જીકા વગર રહેશે નહીં. અને એ વાત સુંદર રીતે આપણને અહીંયા દેખાડશે. ક્યારે પણ નિરાશ કે ન મૂંઝાવો કે આ તો અમને માંડ માંડ અહીંયા સુધી પહોંચતા હતા, એમાંથી પણ હવે શું કરે છે? પાછા વાળે છે ને, નીચે ઉતારે છે ને, છે નહીં, આગળ તો કળશ આવે છે. કે જીવો આવી તત્વની વાત સાંભળીને પ્રમાદી કેમ થાય છે, ઊંચે ઊંચે કેમ નથી ચડતા, આગળ કળશમાં એમ આવે છે. એમ અહીંયા પુણ્યને પાપને સમાનપણે જે માને છે એ પોતાના સ્વભાવની વિભાવની હીનતા થાય છે અને સ્વભાવની અધિકતા થાય. એના માટે હા, એટલું ધ્યાન રાખજે. પહેલું શું છે, પહેલો સ્ટેપ કયો છે? પુણ્યને છોડવાનો છે કે પુણ્યમાં ધર્મ નથી એવો શ્રદ્ધાનો સ્વીકાર કરવાનો છે? કોઈ પણ ઈચ્છે તો પણ અત્યારના પુણ્યને નહીં છોડી શકે. ઈચ્છે તો પણ બુદ્ધિપૂર્વકનો શુભ રાગ ક્યાં સુધી રહેવાનો છે? છઠ્ઠા ગુણ બુદ્ધિપૂર્વકનો. બુદ્ધિપૂર્વકનો રાગ ક્યાં સુધી રહેવાનો છે? છઠ્ઠા ગુણ સ્થાન સુધી રહેવાનો. કોઈ છોડવા ઈચ્છશે તો પણ છૂટી શકવાનો નથી. અને અબુદ્ધિપૂર્વકનો લઈએ તો દસમા ગુણ સ્થાનના છેલ્લા સમય તો શું થશે? રાગ શુભ રાગ છૂટવાનું પછી વાત છે, છોડવા જેવો છે એ અભિપ્રાય અત્યારના કરવા જેવો. કારણ કે રાગનો પક્ષ છૂટા વગર વિતરાગ સ્વભાવ તરફ તું જઈ શકીશ નહીં. પરદ્રવ્યના કરતાપણાનો અભિપ્રાય છે, અંતર્મુક્તાની વૃત્તિ નહીં થાય. એમ પુણ્યનો પક્ષ રહી ગયો છે તો અંતર સ્વભાવ તરફની દ્રષ્ટિ થવાની નથી. માટે પહેલું પગથિયું, પહેલો છોડવા જેવો છે એવો શું કરવો છે? અભિપ્રાય. અને એ શ્રદ્ધાનો પુરુષાર્થ થશે તો એની પાછળ ક્રમશઃ એ શુભરાગને અશુભને છોડવાની અને શુભરાગ છૂટવાની વૃત્તિ આગળ એ થવાની. છૂટવામાં ક્રમ છે, છોડવા જેવો છે અભિપ્રાય અક્રમે છે. આ એ વાત અહીંયા આપણને એ બતાવશે. એમાં જયચંદજીનું જે મંગલાચરણ છે જે વાંચીએ. પુણ્ય પાપ બંને કર્મ બંધ રૂપ દુર્માની. ફરીથી અહીંયા કર્મ એટલે શું લેવા છે? ફરીથી કરતા કર્મમાં જેમ કર્મ છે ને, કર્મ એટલે કાર્ય, એટલે અહીંયા પરિણામ. અને એ પરિણામ જો છે તો એનો ફળ રૂપે જે કર્મ બંધાય દ્રવ્ય કર્મ, એમાં પણ ક્યારેય સારા ખરાબ પણું માનીશ નહીં. કયો સારો? સાતા વેદની બંધાય સારું કે અસાતા વેદની બંધાય સારું? શાસ્ત્રમાં શબ્દો આવે છે બધા, ચાર પ્રકારના આયુષ બંધ, એમાં શુભ આયુષ કયું કહેવાય? દેવ અને મનુષ્યનું કેવું કહેવાય? શુભ આયુષ કહેવાય. અને તિરી અને નરકનું શું કહેવાય? તો તમે જ કયો છો અને અમે કહીએ, ફરક શું પડે છે? ગોત્ર કર્મ અને નીચ ને ઉચ્ચ બે હોય ને આમાં કયું કહેવાય? કયું કહેવાય? સારું ઉચ્ચ કહેવાય. પુણ્યથી કયું, પુણ્યથી કયું બંધાય? પુણ્યથી ઉચ્ચ ગોત્ર બંધાય. અને પાપથી કયું બંધાય? તો ફરક પાડ્યો કે નહીં તમે? જો આમાં એક ફરીથી એક બહુ વિચારવા જેવું છે, આવું તો કરી શકે ને, બહુ જ તીવ્ર કસાયાદિ પરિણામો પાપના કરે તો એ કઈ ગતિનું આયુષ બાંધશે? બધું જ છે, બધાને જે આપતા આવડે છે. પછી તો ફરક છે કે નહીં? ક્યારે પાપ કરીને દેવ પર્યાયનું આયુષ બાંધાય કોઈ? તો ફરક પડે છે કે નહીં? પુણ્ય પાપથી ફળમાં પડે છે કે નહીં? પુણ્ય પાપથી ફરક પડે છે કે નહીં? નહીં, આટલું તો કહી દીધું, હજી છે ને ના આવે? બસ આ એક જ્ઞાનીના અભિપ્રાયમાં અને આપણા અભિપ્રાયમાં ફરક પડે છે. શું ફરક પડે છે? આપણે કસાયની તારતમ્યતામાં અટક્યા છે અને જ્ઞાની કસાય અને અકસાય બેની ભિન્નતામાં છે. શેમાં ફરક પડે છે? આપણે શેમાં છે? કસાયની હિનાધિકતામાં, તારતમ્યતામાં. તીવ્ર કસાય અને મંદ કસાય બેની જ આપણને સરખામણી આવડી છે અને તેથી આપણને સેજે આ પુણ્યનો શું થઈ ગયો છે? પક્ષ થઈ ગયો છે કે પાપ કરતા તો પુણ્ય. અને જ્ઞાની ક્યાં સેમાં છે? એને ભેદ જ્ઞાન કરેલું છે. એ તારતમ્યતામાં અટકતા નથી. તીવ્ર કસાયથી મંદ કસાયના પરિણામ થઈ જાય છે પણ એમાં અટકતા નથી, કારણ કે એમને કસાય કસાય કોણ લેવું? કસાયમાં કોણ લેવું? પાપ કે પુણ્ય લેવું? કોઈ પણ કસાયથી એમને શું કર્યું છે? ભેદ જ્ઞાન કે હું કસાયથી રહીત અકસાયી, હું ચારિત્ર સ્વભાવી, હું ચૈતન્ય પરમાત્મા છું. અને તેથી એ કસાયોની રાગની એ તારતમ્યતામાં ક્યાંય રોકાતા નથી. અને એ વાત અહીંયા આપણને એટલા માટે તો દ્રષ્ટાંત આપ્યું. પહેલું જેમ આપણને આવ્યું, એક સાથે જન્મેલા બે બાળકો ભલે ગમે ત્યાં મોટા થતા હોય પણ એની જાતિ શું છે? એક જ જાતિ છે. ક્યાં છે ન જોવો. એવી રીતે દ્રષ્ટાંત આગળ હજી આવશે કે સેનાથી બંધાણા એ જોવું છે કે બંધાણા છે કે નહીં એ જોવું છે. આપણે સેના ઉપર નજર કરીએ છીએ, સેનાથી બંધાણા, લોઢાની કે સોના. પણ અંતે બેનું કામ શું છે? બેનનો સ્વભાવ શું છે? જે મોલામાં બેની જાતિ શું છે? એમ અહીંયા શબ્દ ભલે એમાં સરસ શબ્દ આપ્યો છે ને, બ્રાહ્મણત્વના અભિમાનથી શબ્દ આપ્યો છે. તું બ્રાહ્મણ નથી થઈ જતો તો તું ન્યા ઉછરે છે એટલે બ્રાહ્મણ નથી. ન્યા તો એ શું છે? એક તને ક્ષેત્ર મેળવ્યું છે, તને તારી જાતિ નથી બદલી. એ બે ક્યાં મોટા થયા? એક ત્યાં ને ત્યાં જ અને એક બીજે. તો શું થયું? ન્યા ક્ષેત્ર ભિન્નતા છે, જાતિની ભિન્નતા નથી. એમ લોઢાની કે સોનાની ધાતુની ભિન્નતા છે, કામ તો બેનું એક જ છે. અને આ વાત લક્ષમાં આવશે તો આ પુણ્ય પાપ અધિકાર સહેલો સમજવાનો થશે. આગળ તો હજી એક આચાર્યદેવ અમૃતચંદ્રાચાર્યદેવ દ્રષ્ટાંત પણ આપશે. ક્યારે પણ ભૂલે ચૂકે પણ કુશીલો નો તું શું ન કરીશ? રાગ તો કરતો નહીં, સંસર્ગ પણ કરતો નહીં. એના માટે દ્રષ્ટાંત હાથણીનું ને એનું આપશે. એ પણ અમૃતચંદ્રાચાર્યદેવનું દ્રષ્ટાંત, કુંકુમ આચાર્યદેવ એના પછીની ગાથામાં મનુષ્યનો આપશે. કોઈ કુશીલ મનુષ્યનો પણ સંગ, અરે આચાર્યદેવને કેટલું એમાં લાગ્યું હશે. તું સ્વભાવને છોડી વિભાવના સંગમાં ગયો, તને તારા ચૈતન્ય સ્વભાવનો તને સંગ ન ગમ્યો અને જે તને બંધ કરાવે છે ને શબ્દ શું આવ્યું તું? તે કેમ હોય સુશીલ જે સંસારમાં દા. તને જેને કે ને કે કોઈ મિત્ર એવો હોય, કુસંગવાળો હોય એવા કોઈ, કે તને કોઈ ન જેડો નહીં એનો જેડો તને, કે જે તને એવા જ સંગમાં લઈએ. એમ તને તારો ચૈતન્ય સ્વભાવ ન ગમ્યો ન રૂચ્યો અને તું કોનામાં ગયો? કે જે તને સંસાર પરિભ્રમણમાં લઈ જાય એવા અશુચિ અપવિત્ર મલિન આશ્રમમાં તું ગયો. ખરેખર તો આચાર્યદેવ આપણા ઉપર શું કરે છે? કરુણા કરીને પ્રશ્ન, તે કેમ હોય સુશીલ જે સંસારમાં. આ પ્રશ્ન આપણને આચાર્યદેવ પૂછે છે, આપણે શું જવાબ આપશું? શું કરશે? જેમ અમૂલ્ય તત્વ વિચારમાં કૃપાળુદેવ આપણને શું પ્રશ્ન પૂછે છે? શું પૂછે છે? શું પૂછે છે? એ તો પોતે હું કોણ છી તારે વિચાર કર. પ્રશ્ન લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું જવાબ આપણે આપશો? આપણે કહેશું અમે તો ઘણું વૈધા, અમને તો અમારું સમાજમાં ને બધામાં ઘણું નામ બધું થઈ ગયું. શું છે? બહુ જ બહુ જ કરુણા કહો તો કરુણા, આદેશ કહો તો આદેશ. યાદ રાખજે, વધવા પણું સંસારનું નર દેહ ને. એમ અહીંયા પણ આચાર્યદેવ પ્રશ્ન પૂછે, કેમ હોય સુશીલ. યાદ રાખજે, એ કુશીલને તું સુશીલ માનીને સંગ કરીશ, સંસાર પરિભ્રમણ જે અનાદિથી કરી રહ્યો છે એ જ તારે ચાલુ રહેવાનું. કમસે કમ આવા યોગમાં આવીને એવી એક ભાવના, એક વિકલ્પાત્મક વિચારધારા ન જાગે કે ભૂતકાળમાં કરેલી ભૂલ હવે મારે કરવી નથી. માં પ્રતિક્રમણ નહીં તો શું કરશું આપણે? પ્રતિક્રમણ તો બોલી લેશું, પાછું છેલ્લું ક્યુ બોલી લેશું? છેલ્લું છેલ્લું ક્યુ હોય? નહીં સંવત્સરી હોય ને, સંવત્સરી એટલે એક વર્ષે કરવાનું હોય ને, દરરોજ તો કરવાનું ન હોય. સંવત્સરી એટલે, અરે ક્યારે વિચાર આવે છે, સંવત સરી ગઈ, ચાલી ગયું અને પરિણામ હજી ત્યાં ને ત્યાં ઉભા છે. સંવત સરી, સરી એટલે ખબર, પસાર થઈ ગયું. સંવત એટલે યાર, એક વર્ષ પસાર થઈ ગયું અને મારા પરિણામોમાં હજી બહુ જ અંતર્મુખી થઈને ગંભીરતાથી પોતાની હું કઈ દિશામાં જઈ રહ્યો છું, પરિણામની દિશા કઈ છે અને મેં મારું ધ્યેય સાધ્ય કઈ દિશાનું નક્કી કર્યું છે. મુક્ત થવાનું હું સાધ્ય નક્કી કરું છું અને બંધ માર્ગે મારા પરિણામ ચાલ્યા જાય છે, અંતે શું થવાનું છે? તો અહીંયા પુણ્ય પાપ અધિકારમાં તો કે અહીંયા પુણ્ય પાપ બંને કેવા છે, કર્મ કેવા છે, પણ બંધ રૂપ એ બંને કાર્ય એવા છે કે એનાથી તને શું થવાનું છે, બંધ જ રૂપ છે. અને બંધ રૂપ દૂર માની, દૂર એ તારું હિત કરનાર છે. તું પેલા માન, જો પેલો શબ્દ શેનો આપ્યો છે, ત્યાગ શબ્દ નથી આપ્યો, પેલો શું આપ્યો છે, માન શબ્દ આપ્યો છે. અપૂરો અવસરમાં પણ શરૂઆત ક્યાંથી શરૂ કરી છે, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે. સેનાથી શરૂઆત છે, ચારિત્રથી કે શ્રદ્ધા જ્ઞાનથી છે? દર્શન મોહ છે, શ્રદ્ધા આવી અને બોધ એટલે જ્ઞાન આવ્યું, અને એના પછી તેથી પ્રક્ષીણ ચારિત્ર મોહ, એમ અહીંયા પણ પેલું. અને એ આ આખું સમયસારની આ એક મહાનતા છે. આખું ક્યાંથી વાત છે સમયસારમાં? એક બાજુ જ્ઞાની અને એક બાજુ અજ્ઞાની, શ્રદ્ધાથી આખી વાત લીધી છે. કે જેની શ્રદ્ધાનું સમ્યકપણું છે એ જ્ઞાની છે, અને જેને શ્રદ્ધાનું વિપરીતપણું છે એ અજ્ઞાની. આ બેની જ મુખ્યતાથી આખી આ વાત સમયસારમાં એ લીધી છે. એટલા માટે તો દ્રષ્ટિ પ્રધાન, શ્રદ્ધા પ્રધાન આ શાસ્ત્ર છે. તો પુણ્ય પાપ બંને કર્મ છે, એને બંધરૂપ છે. જો બે કેવા છે, પુણ્ય પાપ કોનો ભેદ છે, આશ્રવનો, અને આશ્રવ કોને કહેવાય, બંધના કારણ. અને આપણે બોલીએ ને પુણ્ય પાપ ને બે કેવા છે, સંવર્ષમાં લઈએ છે ને, પુણ્ય પાપ બંને આશ્રવ કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. એમ પુણ્ય અને પાપ બે કોના ભેદ છે, આશ્રવના, અને આશ્રવથી એ બંધ થયા વગર રહેશે. તો એ પુણ્ય પાપ બંને કર્મ બંધરૂપ દુર્બાની. હવે આ તો અનાદિથી આવું કર્યું છે, હવે શું કરું? શુદ્ધાત્મા જેણે લયો, જેણે પોતાના શુદ્ધાત્માની અનુભૂતિ કરી છે, પુણ્ય પાપથી ભેદ જ્ઞાન કરીને શુદ્ધ આત્મા જેણે લયો, જેણે પ્રાપ્ત કર્યો છે શ્રદ્ધા જ્ઞાનમાં. હવે જો જયચંદજી પણ એની બહુમાન કરે, નમો ચરણ હિત, એમના ચરણમાં હું શું કરું છું, નમસ્કાર. કારણ કે એનાથી મારું શું છે કે એમણે જે દશા પ્રગટ કરી છે એ દશા પણ મારે પ્રગટ એ કરું. નમો ચરણ હિત જાણે. આનાથી એક બીજો ભાવ આપણને શું આપ્યો કે પુણ્ય અને પાપ બે અશુદ્ધ છે, અને એનાથી જુદો આત્મા કેવો છે, શુદ્ધાત્મા. અને તેથી તારે પુણ્ય પાપથી છૂટા થવું હોય તો તારે શુદ્ધાત્માના શરણમાં જાજે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મ જ મેળવે અણશુદ્ધ. માટે હવે હવે હું પ્રતિક્રમણ કરું છું કે અનાદિ કાળથી મેં પુણ્યપાપ રૂપે આત્માને સ્વયં ભગવાન સિદ્ધ સ્વરૂપ શુદ્ધ હોવા છતાં એ અશુદ્ધ મેં માન્યો, એ મારા દોષના હવે હું શું કરું છું, પછી પ્રતિક્રમણ કરું છું, વર્તમાન આલોચના કરું છું, અને ભાવિષ્યમાં હવા દોષ હું કરીશ ને એવું પ્રત્યાખ્યાન કરું. તો એ વાત કરીને હવે અમૃતચંદ્રાચાર્ય દેવે આખા સમયસારનો એક રૂપક બનાવ્યો. કેવા રૂપક બનાવ્યું? એક નાટક રૂપે. અને બનારસીદાસજી એટલે આખું નાટક સમયસર આપી દીધું, નામ જ નાટક સમય. તને કોઈને એમ થાય ને તને નાટક જોવું ગમે ને, નાટક જોયું તો લે આ તને અહીંયા નાટક રૂપમાં દે કે અહીંયા કોણ છે, કે એક કર્મ છે. એ સ્ટેજ ઉપર કેવું આવે છે? બે રૂપ લઈને આવે. ક્યારેક કેવું રૂપ લઈને આવે છે? પુણ્યનું રૂપ લઈને આવે. ક્યારેક કેવું લઈને આવે છે? પાપનું. હવે જે નાટકનો રસ્યો છે, ખ્યાલ હશે નાટકનો રસ્યો કોને કહે, એ એમાં એવો એકાકાર થઈ જાય એને એમ લાગે આ પુણ્ય અને પાપ તો કઈ જુદા છે. કારણ કે ઓલો કોણ શું આવે છે? આવે છે તો કોણ આવે છે? એક જ વ્યક્તિ આવે. ગુરુદેવસિંહ આની પહેલાનું પ્રવચન કીધું હતું, પાલેજની વાત કરી હતી, એમાં ભર્તુહરિ નાટક જોવા ગયા હતા. એમાં એનો એક જ મેનેજર હતો, એ પોતે બે પાત્ર ભજવતો હતો, સ્ત્રી પાત્ર અને પુરુષનું. તેમાં કઈક ઝઘડો ચાલે તો અડધો આવે ને એમ. એમાં અહીંયા એક જ કર્મ છે, એ કેવું છે? બે પાત્ર લે છે. પણ જે નાટકનો રસ્યો છે એમાં એવો એકાકાર થઈ જાય છે એને ખબર જ નથી પડતી. એને એમ લાગે આ તો પુણ્ય અને પાપ કેવા છે બે જુદા છે. પણ જે ખરેખર વિવેક જ્ઞાન વાળો છે એ તો સમજી લે છે કે આ ભલે બે પાત્ર જુદા લાગે જ, પણ ભજવનાર તો કોણ છે? બસ આટલું કામ કરવાનું છે. એક જ આશ્રવ બે પાત્ર લઈને આવે છે. એક જ પૂતગલ છે એ બે પ્રકૃતિ રૂપે બંધાય છે. એક જ પૂતગલ છે બે નો કર્મ રૂપે થાય. બસ પુણ્ય પાપની અનેકતા છોડીને એકતામાં આવીશ, તને એકરૂપ ભગવાન આત્મા તારા હાથમાં આવ્યા વગર રહેશે. અને જેના હાથમાં એકરૂપ આત્મા આવ્યો એને સાદી અનંતકાળ એક જ ધારામાં રહેવાના. નહીં તો 84 લાખ યોનિના એ પરિભ્રમણ અનેક પુણ્ય પાપથી થયા વગર રહેશે નહીં. ક્યારે પણ ન વિચારવું સમયસાર જેવું મહાશાસ્ત્ર અને પુણ્ય પાપ બધો અઘરો. એક વાર રૂચિથી પ્રયાસ કરવા જેવો છે. પોતાને પોતાની વાત ન સમજાય એ જગતનું મોટું આશ્ચર્ય હશે. તો એ આપણને આચાર્ય દેવ અહીંયા પુણ્ય પાપ અધિકારમાં આપણી પોતાની જ વાત કરે.
હેલો, આજની પ્રભાવના કોકિલાબેન અનિલભાઈ ડેલીવાળા પરિવાર તરફથી રાખવામાં આવેલ છે. સહજાનંદી સુત